आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमा आपणे नवमो अधिकार करी रह्या छीए। नवमा अधिकारमां सम्यक दर्शन आदिकनुं साचुं लक्षण ए कर्युं। एनी अंदर आगळ तत्व सात ज केम छे, અહીંયા પાના નંબર 321 ઉપર, 15મી આવૃત્તિમાં પાના નંબર 321 ઉપર તત્વ સાત જ કેમ છે એમાં આપણે એ પ્રશ્નના ઉત્તર રૂપે પહેલો પેરેગ્રાફ કર્યો છે। પ્રશ્ન શું છે કે તત્વ સાત જ કેમ છે, કે તત્વાર્થ તો અનંત છે અને તે બધા સામાન્ય અપેક્ષાએ જીવ અજીવમાં ગર્ભિત થાય છે, માટે બે જ કહેવા હતા, પદાર્થોની સાચી શ્રદ્ધા। તો પદાર્થો તો અનંત છે અને જીવને અજીવ બે માં ગર્ભિત થાય છે અનંત, એટલે બે જ કહેવા હતા, તો એને બદલે અહીંયા સાત કેવી રીતે આવ્યા, અથવા તો નવ કેવી રીતે આવ્યા, એમ કરી એને પ્રશ્ન કર્યો છે અને એનો ઉત્તર આપણે કર્યો છે। એમાં પહેલી વાત જે આવી એ કે પદાર્થનું શ્રદ્ધાન કરવાનું પ્રયોજન શું છે, તો એ દ્વારા આપણે મોક્ષની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવું છે। એટલે પદાર્થોને જાણવા માટે થઈને આપણે આ અભ્યાસ કરીએ છીએ એમ નહીં, પરંતુ મોક્ષની પ્રાપ્તિને અર્થે કરીએ છીએ ત્યારે અહીંયા પ્રયોજન એ મોક્ષનું પ્રયોજન છે। તેથી જે સામાન્ય અથવા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતા મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું છે। એટલે હવે એમાં એમ વાત લીધી કે જીવ અજીવ એ બે તત્વો એ જાતિ અપેક્ષાએ જોવા જઈએ તો જીવ જે છે એ જીવની જાતિના અનંત તત્વો છે, અનંત જીવો છે, અનંત દ્રવ્યો છે। એ જ રીતે પૂદગળ એ પણ અનંત છે, એટલે જાતિ અપેક્ષા એ બે છે। એ બંને જાતિ જાણતા આત્માને સ્વ પરનું શ્રદ્ધાન થાય ત્યારે પરથી ભિન્ન પોતાને જાણી પોતાના હિતના અર્થે મોક્ષનો ઉપાય કરે તથા પોતાથી ભિન્ન પરને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન થઈ રાગ આદિ છોડી મોક્ષ માર્ગમાં પ્રવર્તે। તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષ થાય, બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષ થાય। એટલે કે આ બધા પૂદગળના જ રૂપ છે, પૂદગળ ભેગા થવાને કારણે રચાયેલા જુદા જુદા સ્કંદ, જુદી જુદી નવીન રચનાઓ, ઘણા પૂદગળ ભેગા થઈ અને જે બને છે એ આપણે ઇન્દ્રિય દ્વારા જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, અને એને જીવ પોતાના માને છે અથવા તો એમાં જીવ કંઈક ફેરફાર કરી શકે છે અથવા તો જીવને એમાં કોઈક રીતે કરતાપણું લાગે છે, અને એવું મિથ્યા શ્રદ્ધાન વર્તી રહ્યું છે। એટલે સૌથી પહેલી જો જરૂર હોય કોઈ તો એક જ છે કે એ સ્કંદને પૂદગળ તરીકે જાણવા, એ ગમે તે રચનાઓ એમાંથી થઈ હોય, ગમે તેવા દેખાતા હોય, જાત જાતના અનેક જાતના અનેક ભાતના અનેક રૂપ દેખાતા હોય, તે છતાંય એને પૂદગળ રૂપે જ જાણવા અને એવી જ શ્રદ્ધા થવી જોઈએ એ વાત છે. અને એટલું જ નહીં પણ એને એમ જાણવા અને એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે, એના કાર્યો પોતે કરી શકતો નથી, કેમ કે પૂદગળ દ્રવ્ય બીજું છે, પોતે જુદો છે, પોતાનું દ્રવ્ય જુદું છે અને પૂદગળનું દ્રવ્ય જુદું છે. એટલે સ્વ અને પરનું શ્રદ્ધાન એને કરવાનું છે. પણ એ બંને જાતિ જાણ્યા વિના એ પૂદગળને એના અસલી સ્વરૂપે જાણ્યા વિના એની શ્રદ્ધા પૂદગળ રૂપે જ કરી ન શકે, એટલે એમ એ પૂદગળને નથી જાણતો અને જીવને પણ નથી જાણતો, તો પછી એને એમાં ગૂંચવાળો થાય. એટલે અહીંયા કહે છે કે પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ અને પરનું શ્રદ્ધાન ન થવાથી પર્યાય બુદ્ધિથી તે સાંસારિક પ્રયોજનનો જ ઉપાય કરે છે. પર્યાય બુદ્ધિથી એટલે શું? એટલે કે પૂદગળના સ્કંધની જે પર્યાય છે, જેમ કે આ સ્કંધ થયો છે એ અહીંયા કોમ્પ્યુટર રૂપે છે, અહીંયા માઉસ રૂપે છે, અહીંયા સ્ક્રીન રૂપે છે, અહીંયા ચેર રૂપે છે, અહીંયા પુસ્તક રૂપે છે, એટલે એ રીતે એની શ્રદ્ધા કરે છે. ખરેખર તો એ બધું પૂદગળ જ છે અને પૂદગળના સ્કંધની એ બધી પર્યાય છે. તો એ પર્યાય બુદ્ધિથી જાણે છે. જીવને પણ એ પર્યાય બુદ્ધિથી જુએ છે. આ એકેન્દ્રિય જીવને, આ બે ઇન્દ્રિય જીવને, ત્રણ ઇન્દ્રિય જીવને, આ પંચેન્દ્રિય જીવને, સંઘની પંચેન્દ્રિય, ને માણસ છે, આને પશુ છે, ને આ ગાય છે, ને આ બકરી છે, ને મનુષ્યમાં પણ આ સ્ત્રી છે, ને પુરુષ છે, ને પછી બધું જાત જાતનું એને પર્યાય બુદ્ધિથી એ જુએ છે. એ પર્યાય બુદ્ધિથી જ્યાં સુધી એ જુએ છે ત્યાં સુધી એને સાચી શ્રદ્ધા થતી જ નથી. એ બધા એ પર્યાય રૂપે નથી, જીવ જીવ રૂપે જ છે અને પૂદગળ પૂદગળ રૂપે જ છે. પર્યાયો બધી ક્ષણિક છે, એ એનું નિત્ય સ્વરૂપ નથી, એ અનિત્ય વસ્તુ છે. એક પછી એક પર્યાયો બદલાયા કરે છે, દરેક સમયે એ એની પર્યાય બદલાયા કરે છે, તે છતાં એને એ રીતે નથી જાણતો અને પર્યાય રૂપે જાણે છે. એનું નામ કે પર્યાય બુદ્ધિથી એ જાણે છે. એટલે એને પછી પર્યાય બુદ્ધિથી જાણતા એમાં ઇષ્ટ અને અનિષ્ટપણું થાય, સારું અને નરસું દેખાય, એને એમાં કર્તૃત્વ ભાવ થાય, એમાં કંઈક કરવાનો ભાવ થાય, એમાં એને મમત્વ થાય, અને એમ થતાં એ રાગ દ્વેષ રૂપ થઈ અને પ્રવર્તે છે. અને આવું પ્રવર્તન થાય તો એ મોક્ષ માર્ગમાં કેવી રીતે પ્રવર્તે? માટે એ બંને જાતિનું એને બરાબર શ્રદ્ધાન થવું જોઈએ કે શું જીવ છે અને શું પૂદગળ છે. એ ગમે ત્યાં ગમે તે રૂપમાં રહેલા સ્કંદને એ પૂદગળ તરીકે જ જાણે એવી જ એની શ્રદ્ધા થવી જોઈએ. આ બહુ મહત્વની વસ્તુ છે. એ હીરો હોય કે રાખ હોય, એ પૂદગળ છે તો પૂદગળ તરીકે જ જાણે. એ કોમ્પ્યુટર હોય કે પુસ્તક હોય, એને પૂદગળ તરીકે જ જાણે. એ ટીવી હોય કે કપડાં હોય કે મકાન હોય, એ બધાને એ પૂદગળ તરીકે જ જાણે. જેમ આપણે પરમ સમરસી ભાવમાં એ પહેલું ચરણ લઈએ છીએ એ પ્રમાણે પૂદગળને પૂદગળ રૂપે જ જાણે એવી બરાબર યથાર્થ એને શ્રદ્ધા થવી જોઈએ. અને જીવ છે એને જીવ રૂપે જાણે, પરમ સમરસી ભાવનું બીજું ચરણ, કે જેમાં એ ગમે તે પર્યાયમાં હોય છતાં એ એકેન્દ્રિય કે બે ઇન્દ્રિય એવા ભેદ નહીં કરતા એ ઘાસની સામે જુએ છે, એ વૃક્ષની સામે જુએ છે, તો એ બધાને એ એકેન્દ્રિય જીવ તરીકે એમ નહીં જાણતા, માત્ર જીવ તરીકે જ જાણે. એની પર્યાય રૂપે નહીં જાણતા, એને બધાને જીવ તરીકે જ જાણે. અને બધા જીવ છે તે અનાદિના છે, કોઈ જીવ ઉત્પન્ન થયો નથી, કોઈ જીવ નવા ઉત્પન્ન થઈ રહ્યા નથી, કોઈ જીવનો નાશ થતો નથી, કોઈ જીવ અત્યાર સુધીમાં નાશ પામ્યો નથી. બધા જીવ અનંતકાળ સુધી રહેવાના છે, એની કોઈની આદિ નથી, બધાની ઉંમર સરખી જ છે, અનાદિથી બધા જીવ છે અને અનંતકાળ સુધી બધા જીવ રહેવાના છે. એટલે એને એની પર્યાય રૂપે નહીં જોતા એને જીવ રૂપે, દ્રવ્ય રૂપે જ જાણે એવી જ શ્રદ્ધા કરે. એટલા માટે જીવ અને પૂદગળ ને એ યથાર્થ જાણે એ તો જરૂરી છે, એવી યથાર્થ શ્રદ્ધાન કરવી જોઈએ. આટલી વાત આપણે ગઈ વખતે કરી હતી. એટલે પર્યાય બુદ્ધિ વિશે એક હોમવર્ક આપવામાં આવ્યું હતું કે પર્યાય બુદ્ધિ વિશે વિચાર કરવો અને વધારે ને વધારે આ પર્યાય બુદ્ધિથી છૂટવા માટે, કે આ બધું હું જે રીતે વિચારું છું એમાં ક્યાંય દ્રવ્ય બુદ્ધિ આવી, કે હું દરેક વસ્તુ પર્યાય બુદ્ધિથી જ વિચારું છું, જે જે વિચાર કરું છું એમાં જેનો વિચાર કરું છું એની પર્યાયના સંદર્ભમાં જ વિચાર કરું છું, કે એને દ્રવ્ય તરીકે જાણીને વિચાર કરું છું. તો મોટે ભાગે તો એમ જ આવશે કે જે જે વિચાર કરીએ છીએ ત્યાં મૂળમાં આપણે પર્યાય જાણીને જ વિચાર કરીએ છીએ, ક્યારેય એના મૂળ દ્રવ્ય તરફ લક્ષ કર્યું જ નથી. એટલે જ આ બધું મિથ્યાત્વનું કારણ રહ્યું છે. તો સાચી શ્રદ્ધા કરવી છે. સાચી એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે તેમ, છ છ દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી નથી શકતા. આ વાતને બરાબર પકડવી છે, એવી જ શ્રદ્ધા કરવી છે. ત્યારે આ છય દ્રવ્યનો વિચાર કરતા અહીંયા હવે આગળ પંડિતજી આપણને કહે છે કે આ બે દ્રવ્ય જે છે એ જ વાત બરાબર છે, કેમ કે આખો સંબંધ બે દ્રવ્ય સાથેનો જ રહ્યો છે. એટલે હવે આગળ કહે છે કે બાકી બીજા જે તત્વો કયા, બાકીના પાંચ તત્વો એ કેમ લેવામાં આવ્યા. તો કહે છે કે હવે બીજી વાત, આશ્રવ આદિ પાંચ તત્વ જે કહ્યા તે જીવ પૂદગળ ના જ પર્યાય છે. જીવ પૂદગળ ના જ પર્યાય છે એટલે એમના સંબંધ ને પરિણામે થતા એ એ પર્યાય છે. એટલે સદભાવરૂપ અને અભાવરૂપ જીવ અને પૂદગળનો સંબંધ, એ પૂદગળનો એમાં સદભાવ હોય એટલે કર્મ હોય છે, તે સદભાવરૂપે એ પૂદગળ છે, એની સાથે રહ્યું છે જીવ સાથે, અને કર્મરહિત દશા જે છે તે એ પૂદગળના અભાવરૂપ દશા છે. એટલે એ જ બધા છે. તો અહીંયા એમ કહે છે કે આશ્રવાદી જે પાંચ તત્વો કયા તે જીવ પૂદગળના જ પર્યાય છે, તેથી તે વિશેષરૂપ તત્વો છે. એ પાંચ પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય છે. હવે એ પાંચને આપણે સમજતા જઈએ એટલે ખ્યાલ આવશે. એમાં પહેલું આપણે એમ લઈએ મોક્ષને લેવામાં આવે તો કે મોક્ષને પહેલા ઓળખે, મોક્ષ વિશેનું જ્ઞાન કરે, મોક્ષ શું છે, કઈ રીતે છે, એનું મોક્ષનું સ્વરૂપ સમજે. તો એમાં શું થાય કે મોક્ષને ઓળખે તો તેને મોક્ષને પછી હિતરૂપ માની અને એની પ્રાપ્તિનો એ ઉપાય કરે. એટલા માટે મોક્ષની શ્રદ્ધા કરવી જોઈએ. આપણે જીવ અને પૂદગળની શ્રદ્ધા કેમ કરવી જોઈએ એ વાત નક્કી કરી. હવે બાકી રહેલા પાંચમાં મોક્ષની શ્રદ્ધા, મોક્ષનું સ્વરૂપ જાણે કે એ પૂર્ણપણે સુખની દશા છે, પૂર્ણપણે જ્ઞાન આનંદની દશા છે, એ શાશ્વત રહેતી સ્થિતિ છે, એમ એ પર્યાયને ઓળખે, સિદ્ધિની પર્યાયને એમ બરાબર જાણે છે, તો પછી એવી પર્યાય પ્રગટ કરવા માટેનો એ ઉપાય કરે. એને એમ લાગે કે આ જ મને હિતરૂપ છે, આને લીધે થઈને મારા દુઃખો દૂર થાય છે, હંમેશને માટે હું સુખી થઉં છું, એમ એ જાણે તો એ હિતરૂપ માની અને તેનો ઉપાય કરે. એટલે એ મોક્ષનું શ્રદ્ધાન કરવું જોઈએ. હવે મોક્ષની વાત આવી એટલે પછી આગળ વાત આવે કે ભાઈ એનો મોક્ષનો ઉપાય શું. મોક્ષની શ્રદ્ધા થઈ, મોક્ષનું સ્વરૂપ સમજ્યો, મોક્ષ વિશે ઘણો વિચાર કર્યો, મોક્ષની જેમણે પ્રાપ્તિ કરી છે એમના વિશે પણ વિચાર કર્યો, બધું કરવાને અંતે એ જ્યારે નિર્ણય ઉપર આવે કે મારે પણ મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને મારું પ્રયોજન પણ એવું જ છે, એટલે પછી એ મોક્ષના ઉપાય સંબંધી વિચારે છે. એટલે મોક્ષનો ઉપાય જ્યારે વિચારે ત્યારે સંવર નિજરાને એ ઓળખે, એને ઓળખવા પડે, સંવર નિજરાનો એને નિર્ણય કરવો પડે, સંવર નિજરાનું સ્વરૂપ સમજવું પડે. સંવર નિજરા શું છે એ ન સમજે તો એ મોક્ષનો ઉપાય કરી શકે નહીં, કેમ કે મોક્ષનો ઉપાય એ સંવર નિજરા જ છે. એટલે એને ઓળખે તો જેમ સંવર નિજરા થાય તેમ પ્રવર્તે, માટે સંવર નિજરાનું શ્રદ્ધાન કરવું જરૂરી છે. વળી સંવર નિજરા તો અભાવ લક્ષણ સહિત છે, તેથી જેનો અભાવ કરવાની જરૂર છે તેને ઓળખવો જોઈએ. સંવરની ઇજરા શું છે? અભાવ લક્ષણ સહિત છે. સંવરની ઇજરા છે એમાં શેનો અભાવ છે? કર્મનો અભાવની વાત એમાં છે. પણ તો પછી જેનો અભાવ છે એને પણ એને સમજવા તો પડશે ને. જેનો એને અભાવ કરવાનો છે એને સમજવા તો પડશે ને. એટલે કોનો અભાવ કરવો છે એ સમજવાનું થાય. એટલે અહીંયા કહે છે કે જેમ કે ક્રોધનો અભાવ થતા ક્ષમા થાય, તો હવે ક્રોધને ઓળખે તો તેને તેનો અભાવ કરીને ક્ષમા રૂપે પ્રવર્તે, એ પ્રમાણે આશ્રવનો અભાવ થતાં સંવર થાય તથા બંધનો એક દેશ અભાવ થતાં નિજરા થાય. એટલે હવે જ્યારે આપણે સંવરને નિજરાની વાત કરી તો એમાં આ બંને પણ આવી જાય, આશ્રવ અને બંધ. કેમ કે અભાવ કોનો? આશ્રવનો અભાવ એટલે સંવર છે, અને બંધનો એમાં એક દેશ અભાવ, બંધનો એક દેશ અભાવ એટલે નિર્જરા છે. એટલે એ બે પણ એને ઓળખવા પડે. કેમ કે એ આશ્રવ અને બંધને ઓળખે તો એનો એ નાશ કરી અને સંવરને નિજરા રૂપે પ્રવર્તે. માટે આશ્રવ બંધનું પણ શ્રદ્ધાન કરવું જોઈએ. એટલે પહેલા વાત શેની કરી? મોક્ષના ઉપાય તરીકે સંવરને નિજરા જાણવા પડે, અને સંવરને નિજરાને સમજવા છે એને તો પછી આશ્રવ રહિત દશા તે સંવર છે એટલે આશ્રવ સમજવો પડશે, અને બંધનો અભાવ થવો એ નિજરા છે એટલે એને બંધ પણ સમજવું પડે. એટલે એ પ્રમાણે એ મોક્ષથી શરૂઆત કરી અને મોક્ષ, સંવર, નિજરા, આશ્રવ, બંધ એમ એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું એને શ્રદ્ધાન બરાબર થવું જોઈએ, અને એમ થતાં જ એને એ મોક્ષ માર્ગમાં પદાર્પણ થાય, એને એ ઓળખે તો એ મોક્ષને ઓળખે. પણ જો તેને ન ઓળખે તો મોક્ષની ઓળખાણ વિના તેને ઉપાય કઈ રીતે થાય અને કઈ રીતે ઉપાય કરે? સંવર નિજરાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? આશ્રવ બંધની ઓળખાણ વિના તેનો નાશ કેવી રીતે કરે? એટલે એમ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષ માર્ગ ન થાય. એવી રીતે જો કે તત્વાર્થ અનંત છે. હવે પેલું અનંતને કેમ ન લીધા અને સાતને લીધા, એટલે અનંત માટેનો જવાબ આપ્યો છે અહીંયા કે એવી રીતે જો કે તત્વાર્થ અનંત છે, તેનું સામાન્ય વિશેષ વડે અનેક પ્રકારે પ્રરૂપણ થાય, પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે માટે જાતિ અપેક્ષાએ બે તો સામાન્ય તત્વ એટલે જીવ અને પૂતગળ એ બેને લીધા તથા પર્યાયરૂપ પાંચ વિશેષ તત્વો મળી સાત તત્વ જ કયા. એટલે એમાં એ અનંત જે છે અનંત લેવાની જરૂર રહેતી નથી. કેમ કે અનંતપણું ક્યાં છે? અનંતપણું છે એ તો આપણે બેમાં વહેંચી દીધું. શું અનંતપણું? જાતિ અપેક્ષાએ જે અનંતપણું છે છે જીવનું અને પૂતગળનું, તો બેમાં આવી ગયું. એટલે એમાં પછી અનંત નો જુદો વિચાર કરવાનો રહ્યો નહીં, એને બદલે સાતમાં એ સમાઈ જાય છે. એના યથાર્થ શ્રદ્ધાનને આધીન મોક્ષ માર્ગ છે. એ વિના અન્ય પદાર્થોનું શ્રદ્ધાન હો અથવા ન હો, અથવા અન્ય હો પરંતુ કોઈને આધીન મોક્ષ માર્ગ નથી એમ જાણવું. વળી કોઈ ઠેકાણે પુણ્ય પાપ, અહીંયા રહિત છપાયું છે સહિત હોવું જોઈએ. કોઈ ઠેકાણે પુણ્ય પાપ સહિત નવ પદાર્થ કયા છે? તો હવે પુણ્ય પાપ શું છે? તો પુણ્ય પાપ એ આશ્રવાદિકના ભેદ છે, માટે એ સાત તત્વોમાં ગર્ભિત થાય. અથવા પુણ્ય પાપનું શ્રદ્ધાન થતાં પુણ્યને મોક્ષ માર્ગ ન માને અથવા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે, તેથી મોક્ષ માર્ગમાં એનું શ્રદ્ધાન પણ ઉપકારી જાણી એ બે તત્વો આશ્રવ વિશેષમાં મેળવી અને નવ પદાર્થ કયા, અથવા તો સમયસારમાં એને નવ તત્વ તરીકે પણ લેવામાં આવે. સાત અને બંને સાથે જ લઈ લેવામાં આવે છે, પુણ્ય અને પાપ. એટલે નવ તત્વની શ્રદ્ધા કહો કે સાત તત્વની કહો. સાત તત્વ કહીએ તો એમાં એમ સમજવું કે આશ્રવની અંદર પુણ્ય અને પાપ એ આવી જાય છે. એટલે એવી સાત તત્વની અથવા નવ તત્વની શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા એટલા માટે કરવામાં આવે છે. ફરી પાછો એક પ્રશ્ન અહીંયા કર્યો છે અને એ પ્રશ્ન કરી અને ફરી સ્પષ્ટતા કરી છે. પ્રશ્ન કર્યો છે કે એનું શ્રદ્ધાન સમ્યક દર્શન કયું, શું તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શન આમ કયું ને, એટલે અહીંયા તત્વની શ્રદ્ધા વિશે ચાલે છે. તો કે એનું શ્રદ્ધાન સમ્યક દર્શન કયું, પણ દર્શન તો સામાન્ય અવલોકન માત્ર છે તથા શ્રદ્ધાન પ્રતીતિ માત્ર છે, તો એને એકાર્થપણું કેવી રીતે સંભવે, અહીંયા આપણે થોડું સમજવાનું છે. તો આપણે એ જરા સમજીએ કે સમ્યક દર્શન એ જે રીતે કહેવામાં આવ્યું તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો આ રીતે જ અમે સાત તત્વોની નવ તત્વોની વાત કરી તો એનું શ્રદ્ધાન સમ્યક દર્શન કહ્યું. પણ દર્શન જે છે એ તો સામાન્ય અવલોકન રૂપે છે અને શ્રદ્ધાન જે છે એ પ્રતીતિ રૂપે છે, તો એ બંને એક રૂપ કઈ રીતે હોઈ શકે, એનું એકાર્થપણું એક જ અર્થ દર્શાવનારા કઈ રીતે હોઈ શકે. અહીંયા ઉત્તર આપ્યો છે કે જે પ્રકરણ હોય એ પ્રમાણે એના અર્થ સમજવા જોઈએ. અહીંયા શું કહે છે કે પ્રકરણ વસ્તના વસ્તી ધાતુનો અર્થ બીજો પણ થાય, કોઈ પણ શબ્દ છે એના જે જગ્યાએ જે અર્થ થતા હોય તેમ લેવા જોઈએ. આપણને પાંચ અર્થ આવડતા હોય કોઈ શબ્દના અને અહીંયા જે શબ્દ લાગુ જે અર્થ લાગુ ન પડતો હોય એ આપણે જાણતા હોઈએ, તો આપણું જ્ઞાન બતાવવા માટે આપણે એમાં કે આમ પણ અર્થ થાય એમ કૂદી ન પડવું જોઈએ, જે જગ્યાએ જે અર્થ થતો હોય એને સમજવો જોઈએ કે અહીંયા આ અર્થ લાગુ પડે છે તો એ અર્થ લાગુ પડે, પછી એમાં આપણને બીજો વધારાનો અર્થ આવડતો હોય તો ત્યાં અહીંયા આમ કહીએ એ વાત બરાબર નથી. એ અર્થ જ્યાં લાગુ પડતો હોય અને એ જગ્યાએ ન લેવામાં આવે તો તમે વાત કહી શકો, પણ એ અર્થ જો અહીંયા લાગુ નથી પડતો અને તમે કદાચ કોઈક રીતે જાણતા હો, કેમ કે શબ્દો થોડા છે અને ભાવ ઘણા છે, ભાવ અનંત છે, શબ્દો અનંત નથી, શબ્દો વાચક છે અને શબ્દો અનંત નથી, એટલે શબ્દ બહુ જ ઓછા છે અને ભાવ અનંત છે, તો અનંત ભાવને જણાવનારા અનંત શબ્દો આપણી પાસે નથી, તો એકના એક શબ્દને જુદી જુદી રીતે વાપરવામાં આવે છે. એટલે સાહિત્યમાં એક જ શબ્દના ઘણા અર્થ થતા હોય છે, એટલે જ્યાં જે અર્થ થતો હોય ત્યાં તે રીતે એનો અર્થ સમજવો જોઈએ. એટલે વાત એ કરી છે કે પ્રકરણના વસ્તી ધાતુનો અર્થ બીજો પણ થાય છે. મોક્ષ માર્ગનું પ્રકરણ છે તેથી તેમાં દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન માત્ર ગ્રહણ કરવો નહીં, કારણ કે ચક્ષુ દર્શન આપણે કહીએ છીએ, ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન, એના વડે સામાન્ય અવલોકન તો સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને સમાન હોય છે, તેથી એ વડે કાંઈ મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કે અપ્રવૃત્તિ થતી નથી, તથા શ્રદ્ધાન હોય છે તે સમ્યક દ્રષ્ટિને જ હોય છે અને એ વડે મોક્ષ માર્ગની પ્રવૃત્તિ થાય છે, માટે દર્શન શબ્દનો અર્થ પણ અહીં શ્રદ્ધાન માત્ર જ ગ્રહણ કરવો, અહીંયા શ્રદ્ધાન માત્ર ગ્રહણ કરવો દર્શન શબ્દનો. એટલે અહીંયા જે વાત સમજાવી છે ને એ અપેક્ષાથી અહીંયા વાત છે, અહીંયા સમ્યક દર્શનની પ્રોસેસની વાત નથી. સમ્યક દર્શનની પ્રોસેસની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે શું વાત કરીએ છીએ કે શ્રદ્ધાન થાય, પણ શ્રદ્ધાન થતા પહેલા આપણને એનો ખ્યાલ આવે અને ખ્યાલ આવે એટલે એ કઈ રીતે ખ્યાલ આવે, તો કે જ્ઞાન દ્વારા, અને જ્ઞાન હંમેશા દર્શન સહિત હોય, જાણવું જે થાય એ દેખવા સહિત હોય, એટલે એ હોય તો શ્રદ્ધાન થાય. એટલે પ્રોસેસની વાત કરતા હોય ત્યારે આપણે એ વાત બરાબર સમજીએ છીએ કે જ્યારે આત્માને સમ્યક દર્શન થાય ત્યારે એને સાચી શ્રદ્ધા પ્રગટે, એ સાચી શ્રદ્ધા પ્રગટ થઈ એ તો રિઝલ્ટ છે, પણ પ્રોસેસ કઈ રીતે થઈ, તો પ્રોસેસનો વિચાર કરીએ તો એમાં એને આત્માનું અવલોકન થાય, એ દર્શન થયું અને આત્માનું જ્ઞાન થાય, એટલે વિશેષતાથી એ જ્ઞાન થયું, એટલે એમાં જાણવું અને દેખવું જે આપણે કહીએ છીએ એ બંને આવી જાય, એટલે પહેલું દેખવું પછી જાણવું થયું, વિશેષતાથી જ્ઞાન થયું અને એના પરિણામ રૂપે એની શ્રદ્ધા છે સમ્યક થઈ, એટલે એ આખો પ્રોસેસ છે. અને સમ્યક શ્રદ્ધા થઈ એટલે એના પરિણામ રૂપે હવે એને અનંત અનુબંધ થાય નહીં, એટલે કર્મની પ્રકૃતિમાં અનંતાનુબંધી કસાય જાય. આમ ચારને આપણે ક્રમમાં સમજીએ છીએ. એટલે માત્ર જ્યારે વાત અહીંયા શ્રદ્ધાનની કરતા હોય ત્યારે દર્શનનો અર્થ જે છે એ શ્રદ્ધાન એવો અહીંયા લેવો, એટલી વાત અહીંયા પંડિતજીએ અહીંયા કરી છે. એટલે હવે અહીંયા આગળ પ્રશ્ન કરી અને પાછી સ્પષ્ટતા કરે છે કે અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન કરવું કયું, તેનું શું પ્રયોજન? શ્રદ્ધાન કરવાની વાત કરીને તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમ, તો તત્વાર શ્રદ્ધાન એટલે સાચી શ્રદ્ધા કોની? તત્વોની. અને એમાં એ કેવી વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન કરવું, તો એનું પ્રયોજન શું? તો એમાં અહીંયા જવાબ આપ્યો છે. આપણે હવે એ ઉત્તર જે આપ્યો છે એ આપણે આવતી વખતે લઈએ, આપણો સમય પૂરો થયો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. જય જીનેન્દ્ર.